जन्म नाम से होते देवसेन आचार्य अभी हमने प्रतिष्ठा पाठ लोग करते ऊपर जन्म नाम के पढ़ते थे वस्तु बिंदु जो चंद्रकुंड आचार्य ना शिक्षण एम है आ चंद्रकुंड आचार्य प्रतिष्ठा पाठ सचवानी इमने आज्ञा आपी तो बे दिवस की अंदर एमने पोते प्रतिष्ठा पाठ लिखे से तो एमां पोते प्रतिष्ठा पाठ में पहला मंगलाचरण करूँ अनुमोदन समर्थन एम कई विधि हो प्लस एम क्या क्या मंत्रों हो एना क्या क्या यंत्र हो यंत्र एट तो खबर है सामान्य क्या हो तांबा ऊपर जो पेला हो घर ज्या प्रतिमाजी के न हो उपयोग कराए जो मुख्यपणे पंचकलाण मात्र मातृका यंत्र करी आम सामान्यपण आप क्यों वापरता हो विनायक विनायक यंत्र में कौन हो पंच परमेश्वरी होतेल हो तो अँ आचार्य देवे आ प्रतिष्ठा संबंधी में पोते पोता बात लखी है कि अनुमोदना में पहला पंच परमेश्वरी ने याद करे कि कोईपण मंगलाचरण शास्त्र प्रारंभ के कोईपण कार्य करिए त्यारे होय छे एमां मंगलाचरण में पंच परमेश्वरी एनी साथे जेनो आ चतुर्थ काल में सौथी पहला तीर्थंकर छे अने जेने आपणे अहीं केवा छे विधिनायक जे भगवान छे तेमने अहीं पोते नमस्कार करशे पछी वाणी ने लेन करशे एमां पहेलो आपणे शुरुआत करीए छीए एमनो ज पहेलो ए श्लोक छे અને આ એમણે રચના શેમાં કરી છે સંસ્કૃત ભાષામાં કરી છે એના બધા શબ્દ હોય છે શ્લોકો જીવનમાં પહેલું તો એક વિચાર્યું કે આ પ્રતિષ્ઠા વિધિની જરૂરિયાત શું છે આપણે જો એ પ્રતિમા લઈને ઘરમાં રાખી દઈએ અને પછી ત્યાં સકર ઘણા કરીએ છીએ ત્યારે રૂમ રાખીએ અને રૂમમાં શું હોય છે જુદો જ રૂમ હોય ચાલો એમાં જુદો રૂમ હોય અને એને પ્રતિમા મૂકી દઈએ છીએ પછી શાસ્ત્રો ને બધું કે અમે આ બધું શું કરીએ છીએ ખાલી આમાં આ જ યુઝ કરીએ છીએ બીજો કોઈ યુઝ અમે નથી કરતા તો એ ચાલે કે ના ચાલે ચાલે કે ના ચાલે એ પ્રતિમા રાખીએ છીએ જે મંદિરમાં છે મૈયા રાખીએ છીએ ચાલો એનાથી તમને કઈ તકલીફ હોય તો પ્રતિષ્ઠા કરેલા ભગવાન રાખશો
વિધિપૂર્વક રાખો
વિધિપૂર્વક રાખશો જીવનમાં ક્યારે પણ એવી સુખ મિથ્યા કલ્પના કરવી દરેકનું પોતપોતાનું નિશ્ચિત શું હોય છે જીનેન્દ્રદેવ ક્યાં બિરાજમાન હોઈ શકે ગ્રસ્તના ઘરમાં કે જીનાલયમાં જૈન મંદિરમાં જૈન તીર્થંકર પરમાત્મા ક્યાં બિરાજમાન સમસરણ કોઈના ઘરને ઉતરે કે એમાં સુધિયાર કરતા કરતા સામાન્યના ઘરમાં નહીં ક્યાં પ્રવર્તન ચક્રવર્તીના ઘરમાં જે એમાં વાંધો શું છે ફરીથી બહુ જ વિચારવા જેવું છે પોતાને સામાન્યપણે શું થતું હોય છે ખેડની વાત પણ ખેડવી પોતાને અનુકૂળ બધું કર્યું છે મારે ઘરે અહીંયા છે એટલે મંદિર જવાની જરૂર નહીં કરતા સંબંધ લીધે તો સારો ઓફિસમાં જવા માટે છે ને કદાચ 10 કિલોમીટર જવું હશે તો 1.5 જશે સર અને મંદિર જવું એને શું લાગે છે માથાકૂટ મુશ્કેલ લાગે છે એક જેના પ્રત્યેની મહિમા લાગી ઉત્કૃષ્ટતા લાગી એના માટે શું કરશે કદાચ માતા પિતા આવવાના ક્યાંથી ભાઈ રોડ આવે કે ટ્રેનમાં આવે કે ફ્લાઇટમાં હા સરસ ગાડી લઈને ડ્રાઈવરને મોકલી દીધો છે નહીં પોતે જશે શા માટે જશે તો જીવનમાં એ પતનને જૈન મંદિર જવામાં તમે શું માનતા છે બીજે બધે જવાનું જ્યારે મન થાય છે અહીંયા કેમ નથી અને જીનેન્દ્રદેવ જીન મંદિરમાં જીન ગ્રહ કહો જીન મંદિર કહો જીનાલય કહો બધા જે કથમાં જીનાલય ના પણ
કદાચ કદાચ કોઈને એવી ન હોય તો કેટલી છૂટ આપી છે, કેટલી છૂટ આપી છે. એક ગ્રહ મંદિર જેવું કરી અગાસની અંદર એક જુદી કરી, પણ તારા ઘરની અંદર કાંઈ કરાય એવું ન હોય કે જેની ઉપર કોઈ રહેતું ન હોય, જેને પછી આજુબાજુ કોઈ કહ્યું હોય એવી એક કરજે. નાનું એવું તો કરીને શું કહેવાય ને, ચૈત્યાને કહેવાય, ગ્રહ મંદિર કહેવાય. પણ તું એમ કે મારા ઘરમાં આ કરી દઉં છે, એક રૂમ જુદો રાખું છું ને, એ પ્રકાર હોઈ શકે નહીં. તો કમસે કમ ફરીથી જો તમે આત્મા જેવો છે તો આત્માનું વર્ણન મહિમા શેમાં કર્યું છે, શેમાં કર્યું છે, જીન વાણીમાં. તો જીન વાણી છે એનો પ્રભાવ ક્યાંથી શરૂ થયો છે? આપતાથી થયો છે, જીનેન્દ્ર દેવથી થયો છે. તો જીનેન્દ્ર દેવ પ્રત્યે તમે સેજે અંદરમાં મહિમા આવ્યા વિના રે નહીં, તો એના માટેનું જીન મંદિર બનાવજે. આમાં બધું જ આવશે. આમ સામાન્ય પણ આપણે દ્રવ્યાનું યુગમાં શાસ્ત્રો એમાં ખાસ કરીને અધ્યાત્મનું એમાં ખાસ કરીને સમય સારનું તો કેવળ નાનું શું છે, એક સમયની પહેલે પણ કહેવી છે એ જ. અને અહીંયા શું કહે છે કે જેને જીનેન્દ્ર દેવની મંદિર બનાવવાની, ભગવાનને પ્રતિષ્ઠા કરવાની ભાવના જાગી એને પણ અહીંયા શું કહે છે, તારા પરમ સૌભાગ્ય છે, ધન્ય છે. જ્યાં જે વિષય હોય એવું ન સમજ બુદ્ધે સાહેબ ખાલી કોના ઉપર બધા પ્રવચન રાખ્યા છે, નિશ્ચયના જાય છે, અધ્યાત્મના જાય છે. જ્યારે આવા પ્રસંગો આવે પંચકલાણના અધિકારી તો સબ સ્તોત્ર પણ છે, શાંતિના ભગવાનનું સ્તોત્ર છે, એવા સ્તોત્ર ઉપર પણ પ્રવચન આપ્યા છે. જ્યાં જે પ્રકાર હોય છે ત્યાં રીતે. તો અહીંયા ફરીથી પહેલી એક ભાવના, પોતાની એક શક્તિ હોય તો સામાન્યપણે શું કરતા હોય છે આપણે, ચાલો સામાન્ય હોય રહેતા હોય ગ્રસ્ત સામાન્યમાં, વ્યાપારમાં સેનાથી પૈસા કમાણા, મહેનત કરીને કમાણા, મહેનત ન કરવી, ન કરવી, ઘરે બેઠા રહેવું. અસર તો થાય છે કે નહીં, તમે કે પુણ્યથી મળે છે તો ઘરે બેઠા કોઈ પૈસાનું આપી જાય ને, જીવનમાં તને હજી હજી જીનવાણીના દ્રવ્યાનિયોગ તો નહીં પણ ધર્ણાનિયોગ નો પણ હજી વિશ્વાસ નથી. એટલું નિશ્ચિત જાણજે ઉદયાધીન સંયોગ છે. બોટમ લાઈન પ્રિન્સિપલ, ક્યારે પણ કલ્પનામાં પણ કરતો નહીં કે મારી મહેનત, જીવની મહેનત એટલે પુરુષાર્થ ક્યાં કામ કરે, સ્વભાવમાં કે સંયોગમાં. અરે સ્વભાવ સન્મુખતા છે, પુરુષાર્થ નું પર્યાય છે. શું છે સ્વભાવમાં પુરુષાર્થ એટલે એના લક્ષ્ય છે, બાકી સ્વભાવમાં પૂર્ણ સ્વભાવ શું છે, જે કઈ પુરુષાર્થ છે મહેનત કહીએ ને, એફર્ટ છે, મહેનત છે, જે કઈ ત્યાં ક્યાં કરવાનું છે. સંયોગ તારે આધીન નથી અને સ્વભાવ તો પૂરો છે, માત્ર સેમાં કરવાની છે, પર્યાયમાં છે પુરુષાર્થ. જે કઈ પુરુષાર્થ એના માટે કરતા હોય આપણે, કઈ મેળવવા માટે, સુખ મેળવવા, પણ મેળવવા માટે કઈ પુરુષાર્થ કરીને કઈ, તો મેળવવું ક્યાં છે, વિપરીતામાં અધુરાસમાં કે પૂર્ણતા? અરે પૂર્ણતામાં જો મેળવવાનું હશે તો અધૂરું હશે, અને હજી મેળવવાનું હશે તો અધુરાથી પણ હિંદશા વિપરીત થશે. વિપરીતતામાં વિપરીતતાનો ત્યાગ કરીને કંઈક મેળવવું છે, અને અધુરાસમાં અધુરાસ છોડીને પૂર્ણતા, જે પૂર્ણ થયું એમાં જો હજી કંઈક મેળવવાનું હોય તો એ પૂર્ણ જ કેમ કહેવાય? તો અહીંયા તારો પુરુષાર્થ ખાલી પરિણામ સુધીની મર્યાદા છે, એને બદલે આપણે ક્યાં ક્યાં મળી બેઠા છે, ક્યાંય સંયોગમાં નહીં તો તારે જાઓ, મારું નામ લેજો, તમારું કામ હોય શકે નહીં. અરે ભાઈ, તે તારા ઉદય છે, કઈ એમાં તારો પુરુષાર્થ કામ કરતો, તો જીવનમાં ફરીથી જે કઈ આવો યોગ બન્યો છે એમાં ભાવના નિરંતર કરજે કે જે માર્ગથી, જે માર્ગના પૂજ્ય બન્યા છે એને ઉત્કૃષ્ટતાને પામેલા છે એમને મારે બિરાજમાન કરવાની મને ભાવના જાગી છે. કારણ કે એમના વાણીના નિમિત્તે મને કઈ કલ્યાણનો માર્ગ મળ્યો છે, તો એ કલ્યાણનો માર્ગ પ્રત્યક્ષ ન મળ્યો હોય તો જેમાંથી લખેલો છે અને જેના દ્વારા સમજાયો છે, કયો છે, લખ્યો છે અને સમજાયો છે. ચારિત્રરૂપ ધર્મ છે એનું મૂળ સમય, પણ જે આખો માર્ગ શાસન એનામાં મૂળ કોણ છે? સર્વજ્ઞ. એને કારણ કે પોતે પૂર્ણ જ્ઞાન ને પ્રાપ્ત છે અને પૂર્ણ વિદ્યા, તો એમની પ્રત્યક્ષ હાજરી નથી થયેલી પ્રતિમા. એ સાથે સાથે એમણે જે વાણી કહી છે એ પ્રત્યક્ષ સાંભળવાનો યોગ નથી, પણ એ જ વાણીને લિપિબદ્ધ જેણે કરી છે તો એ સ્વયં શાસ્ત્ર અને લિપિબદ્ધ કરનાર, એના ભાવો સમજાવનાર, એની માર્ગની આરાધના કરનાર એવા ગુરુ, બીજી ભાષામાં કહી પંચ પરમેશ્વરી એની સ્થાપના કરવાને ભાવ કોને જાગે? શ્રાવક જે છે જે આત્માનું હિત કરવા જાય છે એને આવ્યા વગર, એને મને જેના નિમિત્તે આ માર્ગ મળ્યો છે સાધનાનો, તો એના નિમિત્તે બીજા જીવો પણ પામે. એ ક્યારે પણ વિચારજો, જીન મંદિર બને છે, વિતરાગી પરમાત્મા પંચ પરમેશ્વરી બિરાજમાન થાય છે, એના લક્ષ્ય કે મંદિરમાં જઈને શિષ્ય પ્રતિમા છે એને બિરાજમાન કરવાની ભાવના જાગ્યા વગર રહે નહીં, તો એ માત્ર ખાલી સેનાથી ન થાય, ખાલી નામ ખાલી એવો આકાર કરશું તો પણ
નહીં.
એની આખી એવી જ્યાં મંદિર છે ત્યાં તદાકાર રૂપની જ્યાં આપણે મંડળ વિધાન પૂજન આદિ કરીએ છીએ ત્યાં કેવી રીતે કરીએ છીએ? અતદાકારની લવિંગમાં કરતા હોય છે. આ જ્યાં સ્થાયી રૂપની કરવી છે તો કેવી હોય છે? તદાકાર. ખાલી કોઈ એવો બનાવી દીધું અને એને નામ આપી દીધું એટલાથી કામ થતું નથી. તો એ રીતે આખી આ જે પ્રતિષ્ઠા કરવાની ભાવના જાગે છે, તો આપણને આવી ભાવના જાગે એના માટે આચાર દેવે સ્વયં એની આખી વિધિનું શાસ્ત્ર છે. આપણને આત્મહિત થાય એના માટે અધ્યાત્મને એની વાત તો આપણને બતાવી છે, પણ સાથે સાથે ભૂમિકામાં શું શું બતાવ્યું? આપણે સ્વાધ્યાય આદિમાં રહેશો પણ ત્યાં નિરંતર એટલો તો ઉપયોગ કરી રહી શકે એવો નથી. તો એના માટે જે બીજી સવિકલ્પ દશામાં ક્યાં ક્યાં વિકલ્પો આવી શકે પૂજા કરવી છે તો એના માટે શું જોશે? સામે લક્ષ્મણ સામે જોશે કે નહીં? જેમ ધ્યાન કરવું છે તો સામે શું જોશે? ધ્યેય તત્વ જોશે. જેમ જ્ઞાન હશે તો સામે શું હશે? ધ્યેય હશે. ચારિત્ર હશે તો શું હશે? સ્થિરતાનો વિષય હશે, સ્થિરતા, લીનતા, એકાગ્રતા. તો અહીંયા પૂજા કરવી છે તો પૂજા માટેના કોણ પૂજ્ય છે? પૂજા કરવી છે, પૂજા કરવી છે શું છે? શું છે? ક્રિયા છે, ક્રિયા છે. તો સામે એનો કોક લક્ષ્ય સામે હોય તો પૂજા કરવી છે,
તો પૂજા કરવી છે તો પૂજ્ય જો છે સાથે શું જોશે એની વિધિ. પૂજા કરવી છે તો દરેક કાર્ય ની સાથે શું હોય છે મારે શેરો ખાવો છે તો એને શું કરવાની પૂજાની ભાવના પૂજ્યતામાં પૂજાની ભાવનાની વિધિ એના માટે કોઈ સામે એક લક્ષ માટે લક્ષ કોઈ હોય તો એના માટે અહીંયા એને બિરાજમાન કરવાની વિધિ થાય છે. અને એ જ વિધિ એનું નામ શું હોય છે પંચકલ્યાણક પ્રતિષ્ઠા. કોઈને પંચકલ્યાણક થઈ ગયું છે અને પોતાને કામમાં ન હોય તો એને ખાલી બિરાજમાન કરવા છે ભગવાનને તો તેનું નામ શું કહેવાય શું ફરક પડ્યો પંચકલ્યાણક અને ઓલી વિધિ પ્રતિષ્ઠા. પંચકલ્યાણક પ્રતિષ્ઠા અને અહીંયા વિધિ ફરક શું કહેવાય અને આ ત્યાં સુધી વેદી ઉપર બિરાજમાન કરવાની પણ એ પ્રતિમામાં શું બનવી જોઈએ એક વિધિ એટલે યોગ્યતા પાત્ર છે એની પૂજ્યતાનો આરોપણ અને એ પૂજ્યતાનો આરોપણ કરવાની જે વિધિ હોય વિષયમાં હોય તો દરેક જો કેટલું એક વિચારવા જેવું છે. આચાર્યદેવોએ જે આ બધું બનાવ્યું આચાર્યદેવોએ બનાવ્યું ને પંચકલ્યાણ વિધિની પછી વેદી પ્રતિષ્ઠાના એવા બે ભાગલા
છે તો આના
મહાવ્રત નવના ને અણુવ્રત ના ને એવું બધું ખોડે બનાવ્યું બધું મહાવ્રત માં છે જે કઈ અવ્રત આદિ હોય છે એમાંથી સીધો સમાધિ છે મહાવ્રત માં. અને કોઈ જીવની એવી હોય કે એને પેલા શું જોવે છે થોડી પ્રેક્ટિસ જેને કે શરૂઆત જોવે છે ને પછી તારી ભાવના શક્તિ ન હોય તો શું કર્યું એના
માટે
તારામાં સામર્થ્ય હોય તો અને ભાવના છે શક્તિ જો અમે બે પાયો કોણ બને છે ભાવના છે તો તારી રીતે કોઈ વિધિ નહી બનાવી હતી આમ લાગ્યું એમ નહી કરતો ભાવના છે તેના માટે ભગવાનની વાણીમાં આવેલ આચાર્ય રચેલી એક પ્રોસેસ વિધિ છે એ પકડ. ઘણા આત્માને ભાવ થઈ ગયો પણ તને ભાવ થયો એ વિધિ પણ તારે નથી કરવાની. આ તો એના જેવું છે મેં ગુનો કર્યો અને દંડ પણ મારે જ નથી કરવાનો એવું નથી. આ બધી વિધિ રહેલી છે મને આમ ગયું આમ કર્યું તારી જે ઈચ્છા થાય તો સિદ્ધાંત માની લે. અરે અધુરાસમાં રહેલા આચાર્ય પણ પોતાના મન નું એ પણ થોડી વાત લઈને ચાલે છે. અરે ઘડતર જેવા છે એ પણ થોડી વાત લઈને ચાલે છે. બહુ જ આપણા પરિણામ ઉપર બહુ જ વિચારણા કરવા જેવું છે. ઘણી બસ અમને આમ લાઈફ અમને આમ એવું લાઈફ અમને 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 શું જ થાય છે થોડું આખો નામ તો લાગુ પડે અંદર ના કે બહાર બંને લાગુ પડે તારે લાગુ એટલે મને તમે દર્શન થઈ ગયું નહીં માનતો થોડું કાવડી શીખી ગયું થઈ ગયું નહીં માનતો અને તને મનમાં એ થાય છે તો એમ મનમાં બાર માં કરવાનું થાય મહેનત કરે છે, પંદર માં સ્વામે દર્શન થવાનું મન થાય છે એના માટે કેટલી મહેનત કરે છે. સારી વાત છે, ચાલો બાર માં મંદિર બનાવે ગમે કઈ કરવાનું થયું કઈ નહીં, હું મને જેમ થશે એવું જ્યાં તને મન થાય તો અહીંયા કેમ આવું નથી થતું. આની વિધિ હોય છે તેમાં આપણે ફરીથી તીર્થંકર સર્વજ્ઞ પરમાત્માની આપણા ઉપર કેવી કરુણા કરશું, અકસાઈ એમને બધી જ પ્રકારની અંતરના પરિણામ માટેની પણ તારી પેલી શક્તિ નથી જેમ આવે છે પુરુષાર્થીમાં. શું હાથ આવ્યો હોય ઉત્સાહ લઈને આત્માનો હિત કર તેના પહેલા સેનો ઉપદેશ સાંભળી પડે મુનિપણાનો આપજે. કદાચ એની યોગ્યતા એવું હોય કે જે મુનિપણાને બદલે શ્રાવકનો આપશો તો એનું શું થાય છે કદાચ. એવી જ રીતે બીજી કઈ વાત કરી કે બાયમાં તારી જો શક્તિ હોય તો મુનિવ્રત લેજે, મહાવ્રત લેજે, શક્તિ ન હોય તો શું લેજે શરૂઆત કરીને બધી વાત લીધી છે. મુનિ દશામાં પણ લીધા છે બધા પ્રકારો, પરિમાણ પણ લીધા છે. આ બધા આપણા પરિણામો ને અનુલક્ષીને કોઈનું હોય પ્રસંગ હોય અને બાર માં બીજા પાસે કે ચલો અમારા લગ્ન પ્રસંગ છે થોડા ઘરે ઉધાર આપજો એવું બધું કે કદાચ કહેતા હશે. ચાલો તો શું છે આપણે બધા ભેગા થઈને કરે, બાર માં તો કરવું હોય તો બધું પોતાથી કરતો હોય, અહીંયા એ પોતાની કરજે અને શક્તિ નથી તો એ તું ભાવના કરજે, જ્યાં બનતું હોય ત્યાં તારી ભાવના કરજે, અથવા તો સમાજનું મંદિર ને પોતાનું મંદિર બનાવતા ઘણી પ્રતિમાઓ વેદી ઉપર કેવી રીતે થતી. આપણી શક્તિ તો પછી સમાજ કરવાનું જ છે ને એમાં આપી કઈ એ કોઈ પેલા વિચારવા જોઈએ. પેલા જૂના મકાન જે હજી જૂના હશે 50-60 વર્ષ એના કોઈના ઘર પેલી આરસ ખાસી સ્પેશિયલી મંદિર માટે આરસ છે એ ખાસ જીનેન્દ્ર, કારણ કે એની શું છે ચિકાસ એવી હોય છે ટકી શકે બધા. તો અહીંયા જૈન મંદિર બનાવવાની
પ્રતિષ્ઠા પાઠ હવે કદાચ એનું પીડીએફ પાસે બધા મોકલી દેશું. એ આઈ થિંક પ્રતિષ્ઠા પાઠ છે કોઈ નિખિલ પાસે કે એની પાસે પછી પ્રતિષ્ઠા પાઠ એનો પેલો શ્લોક છે અને એમાં સૌથી પહેલું
તમને યાદ કરે છે, દેવશાસ્ત્ર ગુરુ યાદ કરશે, પંચ પરમેશ્વર યાદ કરશે. એમાં સૌથી પહેલા જે આખી માર્ગની પરંપરા ચોટાળામાં થઈ છે એ ઋષભદેવને આપણે પણ અહીંયા ઋષભદેવ કહેવાય છે. વિધિ નાયક એટલે શું?
જેના
ઉપર વિધિ બીજા ઉપર વિધિ નહીં થાય,
થાય પણ અમુક બાર
બધાની દેખાડવી જોઈએ ને. જીવનમાં એમ નથી કઈ આ બધું શું છે, કોઈ રમકડાની જેમ વિધિ કરવાની એવી નથી. એને વિધિ કરાવનાર શું હોવી જોઈએ? કઈ પાત્રતા હોવી જોઈએ ત્યારે તે બધું હોય. તો અહીંયા સદ્ય ભગવાન ને યાદ કરે છે. જે શ્રી શ્રી એટલે લક્ષ્મી મહિમાવંત છે એવા પરમેશ્વરી નાભી પુત્ર જિનેન્દ્ર. પરમેશ્વરી નાભી પુત્ર જિનેન્દ્ર એટલે શું? પરમેશ્વરી નાભી ને રાજા ને પણ એના પુત્ર સાથે બોલે એટલે તો ઓલું તો નાભી રાજા એ થાય એમ ને. જે પરમેશ્વરી ના પુત્ર જિનેન્દ્ર એટલે કોણ છે? આદિના ઋષભદેવ એ પરમેશ્વરી પદમાં છે, તીર્થંકર પદમાં. ત્યાંના કેવા? આ તો આપણે ત્યારે બાકી તો ક્યાં અર્યંતમાંથી સિદ્ધિમાં ત્યાંના દૈદીપ્યમાન કેવળના રૂપી સમુદ્રમાં ફેલાવમાં ત્રણ લોક માત્ર બિંદુ સમાન છે. આવે છે આવું કઈ શબ્દ
ભાઈ?
જેમના જ્ઞાન સરોવરમાં તીર્થંકર ભગવાન સર્વજ્ઞ કેવળની મહિમા કેવી કરી આચાર્ય કે પુણ્યના સંયોગ થી, પુણ્યના ઉદય ના સંયોગ થી કે અંતરંગની પણતી ની પૂજ્યતા પણતી ની પવિત્રતા થી એ મારા માટે પૂજ્ય પિતા. તેનું કેવળ નામ કેવું છે? જેમનું દેદીપ્યમાન કેવળ ના દેદીપ્યમાન પ્રકાશ હોય, જેમ સૂર્યનો પ્રકાશ હોય અને કોઈ વાદળું પણ ન હોય તો જેને શું કહેવાય? સૌથી વધારે દેદીપ્યમાન ક્યારે હોય?
સૂર્ય
ગ્રીષ્મ ઋતુ ઉનાળો અને એમાં પણ મધ્ય બપોર હોય અને જે ધ્રુવ ધક્ત દેદીપ્યમાન. પણ એ કેવો છે? એક
ડળી પડે
આનંદદાયક છે. તો દૈદીપ્યમાન કેવળ જ્ઞાન જેને હવે કોઈ આવરણ આવવાનું નથી. નહીં કેવળ જ્ઞાન ને આવરણ કેવું ના આવે? અશુદ્ધતા ગઈ છે અને તો બાયમાં નિમિત્ત રૂપે પણ લઈ ગયું છે. એક શું થયું? પોતાના પુરુષાર્થી પણતીમાં જે કોઈ અધુરા હતી, વિપરીતતા તો નહીં અધુરા હતી, એ પણ શું છે? પેલા કેવળ નામ થશે પછી નાના વળી નામ. અરે ભાઈ
કર્ણની યોગ ની શૈલી વાંચો ત્યારે ભલે લખ્યું હશે, પણ ખરેખર તો પોતાના ઉપાદાનમાં કાર્ય થાય છે ત્યારે સહેજે મિનિટનું એવું પ્રણમન હોય છે. તો અહીંયા જે કે દૈવી પુરાણ કહેવાના રૂપી સમુદ્ર, સમુદ્ર કહીને પણ શું કહેવું છે, સૂર્ય કે જે કે કહેવાના દૈવી પ્રમાણ એટલે જ્ઞાનની પ્રગટતા. અને હવે એમાં શું કહેવાય, સમુદ્રનો ફેલાવ કહેવું શું કહેવું છે, એ જ્ઞાનનું સામર્થ્ય કહેવું છે જાણવાનું. હવે તો કેવળ જ્ઞાન છે તો તે સૂર્ય, હવે એનો વિસ્તાર ક્ષેત્રથી જેમ સમુદ્ર કેવો હોય છે ક્ષેત્રનો વિસ્તાર હોય, એમાં જ્ઞાનનો કેટલો વિસ્તાર છે, જ્ઞાન ક્યાં સુધી ફેલાય,
સ્વભાવ
સંખ્યા થી જેવો તો કેટલા જગત માં બાય નંબર વાઇઝ, ક્ષેત્ર થી જેવો તો પ્રદેશ, ખાલી અહીંયા નો જેવો અનંત આકાશ છે, કાળ અપેક્ષા એ તો અનંતકાળ ને ભરે છે, આખું અનંતતા થી ભરે કોણ છે,
વિશ્વ
નહીં છે, વિશ્વ છે. તો એને જાણનાર જ્ઞાન પણ કેવું છે, અમર્યાદ. અને એટલા માટે એને અહીંયા સમુદ્ર થી અર્થ થાય, જેનો ફેલાવ કેટલો છે. અને એ ફરીથી એમાં હજી કઈક ઉમેરવું હોય તો હજી ઉમેરવું હોય, અરે જેટલું નહીં છે દ્રવ્ય ની સંખ્યા ની અનંતતા, ક્ષેત્રના પ્રદેશોની અનંતતા, કાળના સમયોની અનંતતા અને ભાવોની અનંતતા, અને એના કરતા હજી અનંતનું હોતો પણ જેના જ્ઞાન સમુદ્રના ફેલાવમાં એક બિંદુ સમાન. તારે જો કોણ થવું છે, આપણને અપેક્ષા હોય છે, શું અપેક્ષા હોય, અપેક્ષા ઘણી હોય, માટે વન ઓફ ધ કઈ હોય, લોકો મને ભગવાન એમ કે છે મારી સામે મારી જવું તો થઈ જાય, બધાની સામે જવાનું બંધ કર તો મળશે, માગીશ તો ક્યારે, જેમના કેવળ જ્ઞાન માં આ જગત કેવું ચાલે છે, એક પરમાણુ એમના જ્ઞાન ની અંદર એવી રીતે આ સમુદ્ર ના એક બિંદુ કેવું હોય, એમ જેને કેવળ ના રૂપી સમુદ્ર ના ફેલાવમાં ત્રણેય લોક અલૌકિક સાથે સમજી લો. આ છે ને એક સામાન્ય પદ્ધતિ હોય છે, શું સામાન્ય પદ્ધતિ હોય છે, ત્રણ કાળ ત્રણ લોકિક, એની માટે બાકી કોઈ જગ્યા આમાં ખાલી ત્રણ લોક જ લઈ ગયું, અલૌક ક્યાં લખી, એમ કહીને પણ એની સાથે શું છે કેવી રીતે આવી જાય, બિંદુ સમાન જણાય છે એક વાર, પછી હવે બીજી આ શું આવ્યું, એમની જ્ઞાન ની મહિમા, હવે એમણે આપણા ઉપર જ્ઞાનીઓની કેવી હોય છે, નિષ્કારણ કરુણા હોય છે, કેવડી ભગવાન ને કે જેમણે લોક ના સમસ્ત પ્રાણીઓ ઉપર કરુણા કરીને, આ કેવી કરુણા, અકસાય કરુણા કરીને બે પ્રકારના ધર્મનો ઉપદેશ પ્રકાશિત કર્યો છે. કયો છે? આપ્યો છે બે પ્રકારનો ધર્મ, નિશ્ચય અને વૈરાગ્ય. જેમણે લોકના સમસ્ત પ્રાણી, લોકના સમસ્ત એટલે ભવિક ભગવાન ની વાણી તો બધા માટે, જે રીતે નદી નું પાણી તો સુંદર મીઠું વહે છે, તરસ લાગે એના માટે છે, અને કોઈ તરસ લાગે નથી પીતો હડતી તો એના માટે. પેલા તો એને પૂન જોવે કે નદી પાસે આવે, જોઈને પણ પછી શું જોવે? એની પાત્રતા જોઈ લેવાની. એવી રીતે ભગવાને તો એમની વાણીમાં આ રીતે બે પ્રકાર મેળવ્યો. સારો જેવો પુરુષાર્થ, હવે એમાં કોઈ શું છે? પેલું શું હોય છે? એક પુણ્યની હીનતા તો મળતું નથી, અને બીજું
પુરુષાર્થ
જીવનમાં ક્યારે પણ એવી વિપરીતતા કરીશ નહીં કે જેથી આવો યોગ મળવાના પુણ્ય પણ ન હોય. યોગ મળ્યાથી એનાથી કઈ ગ્રહણ કરવાનો પુરુષાર્થ પછી જીવનમાં ક્યારે એવા પરિણામો ન હોય છે. તો અહીંયા તો ભગવાને આપણા ઉપર અકસાય કરીને સમસ્ત પ્રાણ ભવિ કે અભવિ સંગી એમને તો કહેલો છે, માર્ગ પ્રકાશ કર્યો. સૂર્યોદય તો થઈ ગયો છે, હવે જાગ્યા નહીં તો કોનો વાંક છે? પોતાનો દોષ છે. બાકી એમણે તો સમસ્ત પ્રાણીઓ ઉપર અકસાય કરુણા કરીને મુનિ અને શ્રાવકો બે પ્રકારના ધર્મને પ્રકાશિત કર્યો છે. કહ્યો આ બધા શબ્દો ઉપર વિચારે તો કેમ આવા શબ્દો પ્રકાશિત કર્યો છે? લેવું ન લેવું તારું છે, ત્યાં કોઈ અભિમાન નથી. હું કહું એટલે કેમ ના માને? સામાન્યપણે રાજાને શું હોય? પૂર્ણતા પૂરી છે, પણ એવું કોઈ કરતા બુદ્ધિ નો કસાય કરતા બુદ્ધિ નો શું નથી?
આગ્રહ
આગ્રહ તો નહીં, એકત્વ તો નહીં, કર્તૃત્વ નહીં, વિકલ્પ. સામાન્યપણે કરે જીવ એવી ભાવના સાધક દશામાં કરતા બુદ્ધિ નું એકત્વ ક્યાં હોય? વૈરાગ્યપણામાં જીવો પામે એવી કરુણા બુદ્ધિ નો જે અસ્થિરતા નો કરવાપણ ક્યાં હોય? સાધક દશામાં હોય. અને પૂર્ણતામાં શું હોય છે? કાર્ય સહજ એનો યોગ, વાણી નો યોગ હોય, તીર્થ કરાવે. બાકી એનાથી અધિક એને પ્રકાશ છે. સૂરજ ઉગ્યો છે, હવે તમારે જોઈને ચાલુ કે ન જોઈને તમારા ઉપર છે. એમ અહીંયા શું કહ્યું છે? પ્રકાશ કહેવાય. એવા ખાલી એવા ખાલી જ્ઞાનની અને સાથે સેની આવી વાણી, કારણ કે એમને કેવળ ના થયું પણ આપણા ઉપર ઉપકાર ક્યારે થયો? વાણી દ્વારા પ્રકાશિત કર્યું ત્યારે. હું કેવડી હોય છે? અનુસરતી વાણીમાં જેવું છે એવું કહેવાય છે. કેવું હોય છે સમય દશા? કેવું હોય છે સમય દશા? તો કોઈ પણ સાધક દશાની પ્રણતિ કેવી હોય છે? કલષ્ટિકામાં ચાલે, કલષ્ટિકા ચાલે ને, એ પેલા આવતો હતો ને એમાં શરૂઆતના કળશમાં અનુભવનશીલ કેવી હોય, અનુભવનશીલ હોય, અને વાણી કેવી છે એને અનુસારેણી, કેવળ નામને અનુસારેણી, આણંદ બે શબ્દ આવશે ને એમ. અહીંયા પેલા કોઈ વાત કરી કેવળ નામની, પછી જેની વાત કરી વાણીની કરી, અને હવે કહે છે એમને આ પૂજ્યતા શેના માટે કરી, કે એ વાત અનંત જ્ઞાન દર્શન સુખ અને કળા વીર્યને જે ધારણ કરવા વાળા છે એ વાત એ ઋષભદેવ નાભી પુત્ર એવા ઋષભદેવને પોતે આચાર્ય દેખે છે. મારા નમસ્કાર. આ રીતે મંગલાચરણ કરીને એમણે શું કરે છે, પ્રારંભ કરે છે. આપણને પ્રતિષ્ઠા પાઠ જેવું બનાવે છે એમાં પણ મંગલાચરણમાં પણ સાથે શું મળે આપણને, એક તત્વ મળે સમજવાનું કઈક. એટલે એમનું મંગલાચરણ આવા પ્રતિષ્ઠા પાઠ એક વિધિ પ્રદાન. આ બધું શું હોય, પૂજા અને ભક્તિ આદિ બધું સામાન્ય પણ કેવું હોય, વિધિ ક્રિયા પ્રદાન હોય છે, જે અધ્યાત્મના શાસ્ત્રો એ બધા કેવા હોય છે. એટલે જ્ઞાન પ્રદાન, સમજણ, ભાવ પ્રદાન, સમજણ માટેનું હોય એમાં બોલું નહીં. આ બધામાં શું હોય છે, ક્રિયા પ્રધાનમાં પણ સાથે સાથે પેલું શું હોય છે, તત્વ ઉત્પત્યા. તો એવા અનંત ચતુષ્ટયને ધારણ કરવા વાળા એવા સદગુરુને નમસ્કાર કરીને પણ આપણે એમ કે છે એમની પ્રતિમા હશે, શેની પ્રતિમા હશે, નહીં છે અહીંયા વિધનાય ભગવાન છે મને જેવું ગમે છે મને આ સોનાની જેવો લાગે તો જાતો ને હવે તો છે નથી ને બીજી કઈ કઈ પ્રતિમા આવવાની છે, સ્ફટિક ની આવવાની છે, કમ સે કમ પંચકલાને પૂજવીને સંયોગની દ્રષ્ટિ હટાવીને એક સ્વભાવ કેવો હોય એમને પર્યાયમાં શું પ્રગટ કર્યું છે એ સ્ફટિક છે એટલે પૂજ્યતા છે. કોઈને ચલો કોઈનું હીરા જેવું મોટું રત્નમણીનું એકદમ ઉત્કૃષ્ટ કહેવાય એનાથી પ્રતિમા બનાવે એનાથી જીવનમાં ક્યારેક દર્શન કરવા માટે એવી એક દ્રષ્ટિ કરે. ભગવાન એક આપણે બોલીએ છીએ ભલે સો ઇન્દ્રો ના તુજ્ય ચરણમાં દૈવી સમો શરણમાં નહીં, બધા ઘણા શબ્દો બોલીએ છીએ ને, તો તે વખતે આપણા ભાવમાં એ વાત કેમ નથી આવતી કે હે ભગવાન હું પણ આપને આ રીતે દર્શન કરું, મને એની પૂજ્યતા આપની કોઈ સ્ફટિક ની કે સોના ની છે કે ચાંદી એનાથી કોઈ અધિક એનાથી નથી, મને તો આપની પૂજ્યતા થઈ છે અનંત ચતુષ્ટય છે, કારણ કે મારે પણ અનંત ચતુષ્ટય પ્રગટ કરવા છે. તો આપની અનંત ચતુષ્ટતા જોઈને હું હવે મારા આત્મામાં પણ માંડ માંડ સંભાળીએ ત્યારે યાદ આવે છે, એની સામે આપણે શું બોલવું, બહુ બહુ યાદ કરું છું ત્યારે આત્મા એવું નથી કે ભાઈ આ બારમા ઉત્સવ પેલો મહોત્સવ એવો આ જન્મ કલ્યાણમાં તો એવો ઉત્સવ અમારો એવો મજા આવે છે. અરે મારે એક ધારામાં મારે શું જોવું છે, ભગવાનની વિતરાગતા અને એમની જ્ઞાનની પૂર્ણતા.
ભગવાન જય હો.